તારીખ 17/11/1992 શ્રી અનુભવ પ્રકાશ ગ્રંથ ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ઈડરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 78 મૂળ કેસેટમાં શરૂઆતમાં ખૂબ જ ડિસ્ટર્બન્સ છે.
આપણે ભાવનગર થી સ્વામીગઢ જઈએ છીએ, 1.5 કિલોમીટર બાકી રહીએ તો શિખર દેખાય છે. બરાબર, તો આપણે શું જોઈએ છીએ? જૈન મંદિર દેખાણું. જૈન મંદિર નથી દેખાણું, ખરેખર તો શિખર જ દેખાણો છે. એક અવરોધ દેખાણો છે, એક જ ભાગ ઉપર નો દેખાણો છે. આખું જૈન મંદિર દેખાણો છે, પગથિયાથી શેઠ સુધીનું. આખું જૈન મંદિર તો પગથિયાથી શિખર સુધીનું છે, પણ શિખર ને જોતા આપણે એમ જોઈએ છીએ કે જૈન મંદિર દેખાણો. એમ ઉપયોગ ને જોતા જ્ઞાનરૂપ વસ્તુ જણાય એમ આપવું જોઈએ. આ એની પ્રેક્ટિકલ સાઈડ છે. હીરાની અનેક વિશેષતાઓ તપાસતા હીરો આવો છે એમ નિર્ણય આવે છે. વિશેષતાઓ પરથી શું નિર્ણય આવે છે? વિદાટ નથી, પહેલ બરાબર છે, એનું લાઈટ સારું છે, પથ્થરનું શું છે, તો એ બધાનો સરવાળો શું આવ્યો? હીરો આવો છે એનું મૂલ્યાંકન, પછી આવો છે એટલે એનું મૂલ્યાંકન થાય છે. એવી રીતે વાત છે કે એક અંશ ઉપરથી, અવસ્થા અંશ ઉપરથી, કોઈ અંશ ઉપરથી આખી વસ્તુ આવી છે એમ જ્ઞાનમાં આવે, તે જ્ઞાન યથાર્થ છે. માત્ર અંશને વસ્તુરૂપ જાણે તો યથાર્થ જ્ઞાન નથી.
વર્તમાનનો વિશેષ ઉપયોગમાં ઉભો છે આ જીવ.
વિશેષ ઉપયોગમાં ઉભો છે એને સામાન્ય ઉપયોગ તરફ જવું જોઈએ, એટલું તો ઓછા ઓછું કરવું જોઈએ. જ્યાં ઉભો છે ત્યાં તો બરાબર નથી. જે સ્થિતિમાં ઉભો છે ઉપયોગ, એ સ્થિતિ તો બરાબર નથી, અને એમાં ફેરફાર કરવાની તૈયારી સાથે વાત છે. જેને એમાં ફેરફાર નથી કરવા એમ નક્કી કર્યું છે એને તો પત્તો ન થાય. એને વર્તમાન સ્થિતિ મંજૂર નથી, વર્તમાન સ્થિતિ દુઃખદાયી છે, અને એમાંથી કંઈક બીજી સ્થિતિમાં આવવું છે એ તો ફેરો ફેરફાર કરશે ને. એટલે વર્તમાન સ્થિતિ છે એમાં એ સ્થિતિ બરાબર નથી એમ જાણીને ફેરફાર કરવો છે. એ વચન છે, એ પ્રેક્ટિકલ સાઈડનું છે. ઉપયોગમાં જ્ઞાનરૂપ વસ્તુને જાણે એ પ્રકાર, જેમ બીજા પદાર્થની અંદર આપણે લઈએ છીએ, જે દાખલા લીધા એવી રીતે કે અંશ ઉપરથી શિખર ઉપરથી મંદિરને જોયો, અને જુદા જુદા પર્યાયો ઉપરથી હીરાનો નિર્ણય કર્યો, એમ ઉપયોગ ઉપરથી, ઉપયોગ સ્વભાવે છે એમ નિર્ણય કર્યો, વસ્તુ ઉપયોગ સ્વભાવે છે એવો નિર્ણય કર્યો, જ્ઞાન સ્વભાવે, ઉપયોગ સ્વભાવે છે. અને જાણે ત્યારે આટલા આવો ભાવ આવે, પેલો અનંત મહિમાનો ભંડાર, એટલે અનંત મહિમા અનંત છે એવું જ્ઞાનમાં આવી જાય છે. એટલો મહિમા છે, એટલો મહિમા ભાસે છે પણ એટલો મહિમા, અને ભાસે છે પણ એટલો મહિમા ભાસે છે. સુખરૂપ ભાસે છે, નિર્ભેળ અવિકારી તત્વ ભાસે છે, અને અપાર સામર્થ, અપાર શક્તિ એટલે અપાર સામર્થ સ્વરૂપ ભાસે છે. અને એ ભાવ પ્રતીતિ સહિત કરે, પ્રતીતિ વડે કરે, પ્રતીતિ સહિત કરે, માત્ર વિકલ્પ કરે એમ નહીં પણ સાથે સાથે એવો જ છું એમ પણ એની અંદર આવે. એમાં એકાગ્રતા થતા નિશ્ચળતા થાય એમ જાણે. આવું સ્વરૂપ જ્ઞાન વિના પરની માન્યતા કરી, આ પ્રકારના સ્વરૂપ જ્ઞાન વિના પરની પોતા રૂપે માન્યતા કરી, પરની માન્યતા કરી એટલે પરની આત્મા રૂપે માન્યતા કરી, સંસારમાં દુઃખી થયા. સંસારી દુઃખી થયા એટલે સંસારી જીવ પોતે પણ અત્યાર સુધી એમ જ દુઃખી થયો. તે પરની માન્યતા કેવી રીતે મટે તે કહેવામાં આવે છે. તો એનો ઉપાય ભેદ જ્ઞાન લીધો. અહીંયા ભેદ જ્ઞાન વડે પર અને નિજના અંશ અંશને ન્યારા જાણે. અંશ અંશને એટલા માટે લીધું છે, કોઈ અંશને કોઈમાં ન ભેળવે. આત્માના કોઈ અંશને ચૈતન્યમાં, કોઈ અંશને જળમાં કે રાગમાં ન ભેળવે. રાગના જળના કોઈ અંશને આત્મામાં ન ભેળવે એટલે બિલકુલ જુદા જાણે, સર્વથા જુદા જાણે. સ્વ અને પરને સર્વથા જુદા જાણે. પછી છેલ્લા પેરેગ્રાફનું પહેલું વચન છે કે મારું અનંત સુખ મારા ઉપયોગમાં છે. એ પણ નિરાકુરતા લક્ષણ ઉપરથી અનંત સુખ છે આત્મામાં, ઉપયોગમાં એટલે આ જગ્યાએથી મારું અનંત સુખ મળે એવું છે એમ પણ પ્રતીતિ આવે. પછી તો એક દ્રષ્ટાંત લીધું છે. એક નટ છે, એ બળદનો શ્વાન ધરે છે અને પોતાના મૂળ સ્વરૂપને ભૂલે છે, પણ કાંઈ નટ કાંઈ બળદ થઈ ગયો નથી. સમયસારમાં પેલું પાડાનું દ્રષ્ટાંત લીધું છે અને ભૂતાવિષ્ટનું દ્રષ્ટાંત લીધું છે. મને ભૂત વૈદ્યું છે, ખરેખર કાંઈ થયું નથી, પોતે જે છે તે છે, પણ ભ્રાંતિ છૂટે છે ત્યારે નિરાકુળ અવસ્થા થાય છે. મૂળ એવી માન્યતા જડરૂપ મનુષ્ય શરીરમાં તો ન થઈ, એ માન્યતા મારા ઉપયોગથી થઈ તો એવી માન્યતાનો કરનાર મારો ઉપયોગ અશુદ્ધ સ્વાંગ સજીને બેઠો છે. એ સ્વાંગને પોતાનું સ્વરૂપ થાય એમ છે. તો સદા ઉપયોગ ધારે આનંદ રૂપ પોતે સ્વયમેવ જ છે, યત્ન વિના એટલે એવું કરાય કર્યા વિના, કરાવ્યા વિના, બનાવ્યા વિના જ બનેલો છે. તેથી જેવો છે તેવો પોતે પોતાને જુએ એટલું જ કાર્ય છે. કાર્ય તો નિજને નિહાળવા જેટલું જ છે. છે તો નિજને બનાવવાનો નથી, તેમાં કોઈ ચીજ બનાવવાની નથી. મૂળ સ્વરૂપે જેવો છે તેવો નિહાળવાનું છે, તેવો અવલોકવાનું છે. જ્યાં સુધી તેઓ ન જણાય ત્યાં સુધી તેઓ લક્ષણથી જણાવવા યોગ્ય છે, માટે એ પદ્ધતિએ જાણવાનો પ્રયાસ ચાલુ રાખવો જોઈએ. કુછ નવું આપણને વચ્ચેનો જે પેરેગ્રાફ છે આનાથી સંસારમાં એ પેરેગ્રાફ છે ને વચ્ચે છે પ્રથમ મૂળભૂત પોતાનો ઉપયોગ પ્રકાશ છે શું છે કેવી રીતે સ્વરૂપનું ઓળખાણ કરાવે છે કે પ્રથમ મૂળપદ છે એ પોતાનો ઉપયોગ પ્રકાશ છે ઉપયોગની અંદર જે પ્રકાશ છે અથવા પ્રત્યક્ષપણું છે અથવા વેદનપણું છે કે વેદન પરોક્ષ નથી હોતો એ મૂળ પદ છે એવો મૂળ સ્વરૂપ છે પરમે જાણે છે એવો ઉપયોગ એમ કાંઈ નહીં શું મૂળ પદમાં સામાન્ય લીધો પ્રકાશ લીધો ને એટલે પ્રકાશમય શક્તિ સ્વસંવેદનમય પ્રકાશ શક્તિ ઉપયોગ પ્રકાશ છે એ મૂળ પદ છે અનાદિથી કર્યું પણ મારા વિશુદ્ધ પોતમાં ઉપયોગ ન લીધો ઉપયોગ અનેક પદાર્થોમાં દીધો ઉપયોગ સ્વભાવે પોતે છે અથવા પોતાનો જે ઉપયોગ પ્રકાશ છે પોતાનું મૂળ પદ છે એ ઉપયોગ પ્રકાશી રહ્યો છે ખરેખર તો જે જ્ઞાન સામાન્ય છે ને એ સદૃશ સ્વરૂપ છે આત્માનું જે સામાન્ય સ્વરૂપ છે આત્માનું મૂળ સ્વરૂપ તો સામાન્ય છે ત્રિકાળી છે એ સામાન્ય છે સામાન્ય વિશિષ્ટ આખો પદાર્થ છે અને મૂળ પદાર્થ તો સામાન્ય છે અને ઉપયોગ સામાન્ય છે એવું એનું સ્વરૂપ છે સામાન્ય સામાન્ય સદૃશ છે ક્યાં ઉપયોગ ન દીધો આમ ઉપયોગ દીધો આમ ઉપયોગ ન દીધો મારા વિશુદ્ધ પદમાં ઉપયોગ ના દીધો અને તેથી અતિન્દ્રિય સ્વાધીન સુખની પ્રાપ્તિ વિના હું ખાલી રહ્યો પરિણામ શું છે કે દુઃખી થયો અને અનંત સુખ અંદરમાં ભરેલું હોવા છતાં એ સુખ વિના નો હું રહ્યો દુઃખી રહ્યો ઉલટો દુઃખી રહ્યો આમ પરિસ્થિતિ થઈ જો પોતાના શુદ્ધ પદનો ઉપયોગ દીધો હોત તો અંદરથી સુખનો પ્રવાહ ચાલુ થાત એમ કેવું છે સુખ તો ભેળ્યું છે પણ ઉપયોગ ન દીધો માટે સુખ પણ નથી ઉપયોગ બહાર નીકળ્યો એટલે સુખ દુઃખ થયું સુખ થવાને બદલે દુઃખ થયું બસ બહુ સારું કરીને સમજાવ્યું છે આ ગ્રંથમાં એ વિશેષતા છે સહેલો બહુ કરી નાખ્યો છે વિષયને અધ્યાત્મના ગૂઢ વિષયને બહુ સહેલો કર્યો છે પોતાના પરિણમન સાથે ટેલી કરતા જવું જોઈએ મેળવતા જવું જોઈએ ભાવ પાસે એવું છે પરમ તીર્થંકર થયા તેમણે સ્વરૂપ શુદ્ધ કર્યું અનંત સુખી થયા પાછો એમ નથી અનંત તીર્થંકર થયા એમણે સ્વરૂપ શુદ્ધ કર્યું એ પોતે પણ મારા જોવા જ હતા અનંત સુખી થયા હવે મારે પણ એવી જ રીતે સ્વરૂપને શુદ્ધ એમની જેમ જ સ્વરૂપને શુદ્ધ કરવું છે એટલે એમના રસ્તે ચાલવું છે તીર્થંકરના રસ્તે મારે પણ ચાલવું છે
રોડી કો મત દે જિસકે હાથમાં ડોરી હૈ ઉસે પકડને સે તુરંત મિલેગા શું વાત છે
એટલે એમને શું છે જે ચેતના છે ને કર્મ ગુફા પછી જે રીતે ભાવ કર્મ ગુફા પરિણમન છે એ કોનું ચલાવું ચાલે છે પરિણમન અત્યારે થાય છે કે કોઈ ધણી છે અંદર જે રાજા બેઠો છે એને એની હલાવી દૂરી દૂરી ચાલે છે એ દૂરી પોતાની મેળે ન હાલે કે એને હલાવનાર જેમ હોય એવી રીતે અંદરમાં જે પરિણતિ છે એ પરિણતિ દ્રવ્યની સત્તાથી છે હું તો એમ કરીને દ્રવ્યની સત્તા સુધી લઈ ગયા છે રાગ દ્વેષ ની જે દોરી છે એ પણ પર્યાય તો આત્માને છે ને એમ કે એનાથી ઊંડો ઉતરતો કે આ પર્યાય કોને છે દોરીને ન જો એમ કે છે દોરીને હલાવનાર ને જો
રાગ દ્વેષ જે વર્તે એને ન જો
એને ન જો
જ્યાં રાગ દ્વેષ જ્યાં ઉઠ્યા
ત્યાંથી જો એના ક્યાં પ્રદેશમાં રાગ દ્વેષ દુઃખી પણ આત્મા જ ને દુઃખી કોણ કે દુઃખી પણ આત્મા જ ને તો અહીંયાથી આત્મા તો છે કે નહીં કે જડ દુઃખી છે પણ આત્મા દુઃખી છે આત્માને જો દુઃખને ન જો પણ આત્માને જો એમ કે છે લઈ જાય છે ક્યાં સુધી એ પદ્ધતિ લીધી છે એમણે કે કોઈ જ્ઞાન ને નથી સમજતો જ્ઞાન તો એટલો સામાન્ય ઉપયોગ તો છૂટો પડી ગયો એટલું જ્ઞાન તો કોઈ એમ એવો પ્રશ્ન કરી શકે કે ભાઈ એટલું જ્ઞાન જોતા કરવામાં એમ કે આત્મા એવા સ્વરૂપે છે એમ તમે કયો છો એ દલીલ ખાતર માં એમ પ્રેક્ટિકલી અમને એટલું જ્ઞાન નથી દેખાતું જે સ્થિતિમાં અમે છીએ એ સ્થિતિમાં એટલું જ્ઞાન નથી દેખાતું હવે શું કરવું એ કહો શું દેખાય છે એ તો કહેશો તો કે આ રાગ દ્વેષ થાય છે એટલું દેખાય છે આ દુઃખ થાય છે એટલું દેખાય છે વિકલ્પ થાય છે રાગ થાય છે દ્વેષ થાય છે દુઃખ થાય છે એટલું દેખાય છે એટલું તો દેખાય છે કે તો પછી એ કોને થાય છે કોઈ સત્તામાં થાય છે કે ક્યાંક અધર થાય છે કોઈની હયાતીમાં થાય છે કે અંતર થાય છે કે જે જે પ્રદેશમાં થાય છે એ તારું સ્વરૂપ છે જેના પ્રદેશમાં થાય છે એ તારું સ્વરૂપ છે એમ પકડાયું છે કેમ કે પ્રશ્ન તો ગમે સ્તરથી ઉત્પન્ન થાય એ વિશેષતા એ છે જ્ઞાનીઓને કે ગમે તેવો જ્ઞાની ન હોય એને એના પ્રશ્ન ઉપરથી એ ક્યાં ઉભો છે એ માપી લે છે અને પછી એને શું જવાબ દેવો એ એમનો ખ્યાલ આવે છે કે અને આમ કહેવું જોઈએ કોઈ ક્યાં ઉભો છે કોઈ ક્યાં ઉભો છે કોઈ ક્યાં ઉભો છે વિજ્ઞાનને સમજવા જ માગતો નથી કે ભાઈ જ્ઞાન એટલે શું રાગ સાથે ભરી ગયેલું છે એમાં એટલો રાગ દેખાય છે જ્ઞાન તો જુદું પડતું નથી પછી એકલા જ્ઞાન ને જોવું કેવી રીતે તો વિટમણા છે અમારી કે એટલું મન દેખાતું નથી, કાંઈ હા તું ઊંઘો છો ત્યાંથી આપણે આગળ હાલીએ એમ કે ગમે તું તાર નાસ્તિક છે એનું ઘરે મારી સામે શરીર તે જ આત્મા છે, આત્મા જેવી કોઈ ચીજ નથી, શરીર તે જ આત્મા છે. ઈચ્છા પ્રમાણે કામ કરે છે, ક્યારેક કરે છે ક્યારેક નથી કરતો. શરીરમાં અસાતા થાય, રોગ થાય એવી ઈચ્છા બિલકુલ નથી. કેમ થાય છે? ગમે એવા નાસ્તિક ને ઠેકાણે લાવે એવી પદ્ધતિ કાર્ય પદ્ધતિ છે. એને આત્મા સુધી લઈ જાય, સાવ નાસ્તિક હોય.
પુષ્પમાળામાં આવા જ પ્રશ્નો ઉઠાયેલા છે 16 વર્ષે જો તને ધર્મ નું અસ્તિત્વ
બુદ્ધિશાળી છે, સીએ છે, અમેરિકન એમ્બેસીમાં છે, માગણી થઈ ગઈ છે. એ વખતે 1500 રૂપિયા પગાર એટલે મોટો પગાર છે, સ્ટાર્ટિંગ પગાર. અત્યારે તો ક્લાસ નો મળે છે પડી વખતે. માણસ માત્ર ને સુખ નો સમસ્યા તો છે, ગમે તે સ્તર માં જીવતો હોય પણ સુખ નથી મળતું ને સુખ મળે એના માટે આતુર છે મનુષ્ય માત્ર. ધર્મ ની રૂઢિમાં જવાનો પ્રશ્ન નથી અહીંયા, પણ નાસ્તિક થઈને તો એ વખત આ ચેક કરવા જેવો વિષય છે. બુદ્ધિ હોય, તર્ક હોય, અને નાસ્તિક થઈને પણ એ વખત તપાસી લેવા જેવી વાત છે કે આ વસ્તુ શું છે, આનું વિજ્ઞાન છે, આનું સાયન્સ છે, બહુ સોલિડ આખો વિષય છે. તે સામાન્ય એવી વાત છે. ગમે ત્યાં જીવવું હોય, ગમે એટલો અજાણ થી અજાણ હોય, થોડો અજાણ હોય, ઘણો અજાણ્યો હોય આ વિષયથી, અને એ અજાણ્યો હોવાનું કારણ એ ગમે તેવો પર્યાય બુદ્ધિથી પોતાને માની બેઠો હોય. વાત તો શું છે, જ્ઞાનીઓના ખ્યાલમાં છે કે સંસારી બધા પર્યાય બુદ્ધિ છે, અને વર્તમાન પર્યાય પણ પોતાને માનીને બેઠો છે કે એમને ખબર નથી. એનો પ્રશ્ન કોઈ ભૂમિકા માંથી આવવાનો છે, મનુષ્ય તો મનુષ્યપણે માનીને બેઠો છે. તમે જે પ્રારબ્ધમાં ચડાવ ઉતાર થાય છે, સંયોગોમાં પ્રારબ્ધ અનુસાર ચડાવ ઉતાર પણ થાય છે, તો એ રીતે પ્રારબ્ધને પણ એ જાણ્યા જાણે સ્વીકારે છે કેમ કે ધાર્યું થતું નથી. આપણે પ્રયત્ન આમ કર્યો તો પણ થયું આમ નસીબમાં નથી. એટલે વર્તમાન કર્મજની સ્થિતિ અને પૂર્વકર્મનો ઉદય આ બધું તો એને ખ્યાલમાં આવે એવી વાત છે. પ્રશ્ન એનો ત્યાંથી જ આવવાનો છે, તો સમજણ બેઠા છે, કેમ કે પોતે એ ભૂમિકામાં ગયા હતા એવી દિવસ, એ મૂંઝવણમાં પોતે હતા. તો અત્યારે જીવની મૂંઝવણ કેવી હોય એને ખબર પડે છે, મૂંઝવણને જોઈએ છે કે આ કેવી રીતે મૂંઝાય છે, કેવી રીતે એના મૂંઝાય એવી રીતે એને રસ્તો બતાવી દે છે. એના જેવું છે, આપણે ઉપરથી નીચે જોઈએ, નીચેથી કોઈ ઉપર આવવા માંગે છે પણ એને રસ્તો જોડતો નથી. ત્યારે ઉપર આવ્યો છે એ તો રસ્તો અને જોઈને આવ્યો છે ઉપર, તો એ ઉપરથી ન કહી શકે આ બાજુ ને આ બાજુ આવ્યો એટલે કેટલી હાથમાં આવશે, એના જેવી વાત છે. હજી તમે થોડી આ બાજુ ચાલો, પછી આ બાજુ ચાલજો, પછી આ બાજુ ચાલો, એ તો રસ્તો મળી જશે. ઉપરથી બધું દેખાય છે કે નીચે વાળાને ક્યાંથી ક્યાં જવાની જરૂર છે, ઉપર લઈ લઈએ છે એવું ચોખ્ખું છે. એ પેરેગ્રાફ નીચેનો પેરેગ્રાફ, ગમે તેટલું કર્મ ઘટાનું જોર હોય, શું નીચેનો પેરેગ્રાફ મારા વિશુદ્ધ પદમાં ઉપયોગ ન દીધો એ પેરેગ્રાફ છોડીને ગમે તેટલું કર્મ ઘટાનું જોર હોય તો પણ તે મારા સ્વરૂપને હણી શકે નહીં, ચેતન ને અચેતન ગમે તેવા કર્મના ઉદય હોય કે કર્મના આવરણ હોય, મૂળ સ્વરૂપ અંતરમાં એવું એવું છે, એને ત્યાં કોઈની પહોંચ નથી. દ્રવ કર્મ, નવકર્મ, ભાવ કર્મ, કોઈની પહોંચ એ સ્વરૂપ સુધી નથી. એવું ગુપ્ત પદ છે, એ ગુપ્ત પદ નું જ્ઞાન એને ગુપ્ત જ્ઞાન કહેવામાં આવ્યું છે. અને એ ગુપ્ત જ્ઞાન જેને થાય એમ કરીને વાત લઈ લીધી છે. દોરી છે ને એની નીચે વાત લીધી છે, જેના હાથમાં દોરી છે તેને વળગે તુરત મળશે. તારો નાથ નિજ જ્ઞાન મહિમાને છુપાવીને બેઠો છે તેને તું પીછાણ. આ ગુપ્ત જ્ઞાન થયું એટલે તારો નાથ છુપાયેલો રહેશે નહીં. વસ્તુ ગુપ્ત છે એનું જ્ઞાન તે ગુપ્ત જ્ઞાન છે, એ ગુપ્ત જ્ઞાન થયું એટલે વસ્તુ પછી નાથને છુપાઈને રહી શકશે નહીં. વસ્તુ ગુપ્ત તત્વ સૃષ્ટિને લક્ષમાં નથી, ગુપ્ત તત્વ છે એ સૃષ્ટિને લક્ષમાં નથી. જગતના દ્રષ્ટાંત લીધો છે પેલા રત્નદ્વીપ ના મનુષ્યનો, જેની પાસે હરિકાંત મણિ છે. હરિકાંત મણિ એટલે શું કે જેનો કાંતિ કે પ્રકાશ લીલા રંગનો હોય, મિલન થાય છે ને, માણસ પાણીમાં પડે છે, પાણી બધું લીલું લીલું થઈ જાય છે, નિર્મળ પાણી બધું ગ્રીન કલર થઈ જાય છે પ્રકાશમાં. જે ઝવેરી હતો એને ખબર પડી કે આ તો જંગલનો માણસ છે, એની પાસે આવું મળી છે, પણ એને ખબર નથી, કપડાના ઠેકાણા નથી, આવું કિંમતી મળી એની પાસે છે. કીધું કે હા, હું તને આમ રાજા પાસે લઈ જાઉં, જ્યાં એને ખરીદી શકે, બીજો તો ખરીદી શકે. એને કેટલું એને અમે મૂલ્ય ચૂક્યું, શું લીધું છે, 1 કરોડ મંદિર ભરાય એટલી એટલી દિનાર તેને અપાવી, 1 રત્ન ને અમે કેટલે આપી, મંદિર એટલે મકાન ગોડાઉન આપણે લ્યો ને, 1 કરોડ ગોડાઉન ભરાય એટલે સોનાની લગડીઓ આપી એને. સંખ્યામાં ગણવી મુશ્કેલ પડે એટલે આખું ગોડાઉન ભરાય એટલે, પણ 1 ગોડાઉન નહીં, એવા 1 કરોડ ગોડાઉન ભરાય એટલે એટલે 1 મણીની સામે આટલું સોનું આપ્યું એને. એનો અર્થ એમને શું બતાવવાનું કે જેની સંખ્યામાં કોઈ કિંમત ન થાય એવી ચીજ અંદરમાં છે. દેહમાં જે આત્મા છે એ આત્માનું કોઈ મૂલ્ય ન થાય એવો અદભુત છે, અદભુત જેનો પ્રકાશ હતો. તો આ તો હરિકાંત મહેનો પ્રકાશ તો ક્યારેક પણ પરસો થઈ જાય, મને બધું ઓલા ઓલાનો મોટો વિરોધ તૂટી ગયો, હીરો નો તૂટે એટલે એની સ્ટ્રેન્થ છે. ડાયમંડ 10 સ્ટ્રેન્થ ને આવે છે, ડાયમંડ 10 કહેવાય છે. એને તોડવું હોય બહુ મુસીબત ની વાત છે, અને બહુ લાગથી તોડાય છે. તોડવાની બધી બધી ટેકનિક છે આખી, બધું હીરો તૂટે નહીં, એનો પથ્થર તૂટે નહીં, એમ કે લોઢા કરતા સમજ છે, કોઈ ફીટે ને વગર એને તૂટી ગયું, તો મોટો હીરો પથ્થર નીકળેલો અને બતાવા ગયા કે આવો સરસ ખૂન ખોટેલા. એ જમાનામાં બહુ મોટા મારા શ્રીમંદ થઈ ગયા, અજમેરમાં જેને મંદિર બાંધ્યું છે, સ્વામીજીના મંદિર કહેવાય છે, મંદિર ધર્મશાળા મંદિર છે, નશિયા છે. મેં તો જોયા હતા આપણે અજમેરમાં શિબિર થયેલી છે, તમે હતા શિબિર મંદિર શિબિર છે ને, ત્યારે 4 દિવસ જવાનું થયું. પછી પાટીજી કે હાલો આપણે સ્વામીજીને મળી આવીએ, એને ઘરે ગયા. તમે ઉંમર તો થઈ હતી પણ ઉંમર પ્રતિકૂળતા અને નિર્ધનતાની જે અસર હતી, દીનતા ઘણી આવી ગઈ છે. એ માણસ ફૂનથી વાત કરતો હોય ને, એ વાત કરવાના ફૂન નહોતા એમ કે ચાલે, નિશ્ચય મારું ભગવાન પડી ગયું હોય અજાણ્યાને લાગે, ખબર પડી જાય પહેલી વખત ફૂટી ગયા. બહુ મોટી સંપત્તિ એવી ખાણો હતી જેમાંથી હીરો નીકળે, તો હીરો તૂટી ગયો. પણ એનું મૂલ્ય જેમ હીરાનું મૂલ્ય ઘણું છે, એ તો દ્રષ્ટાંતમાં એટલો સિદ્ધાંત લેવો છે, એમ આત્માનું મૂલ્ય બહુ મોટું છે. મારું નિધાન મેં ન પીછાણ્યું, તેવી રીતે પોતાનું નિધાન પોતાની પાસે છે તેને પીછાણતા સુખ. ત્યાં આત્માને ઓળખે ત્યાં દુઃખ બધું ગયું જાય. હજી તો પ્રતિભાસમાં, કેમ કે આનંદ સુખની ખાણ જોઈ, દુઃખનું જોડે નથી ત્યાં, નામ નિશાન દુઃખનું નથી ત્યાં, એવું મહાપદાર્થ છે, તેની શાશ્વત સત્તા એવી છે. પિછાણતા સુખ થાય, પિછાણતા જ સુખ થાય. મારો આત્મા જ્ઞાન દર્શન નો ધારક ચિદાનંદ છે, મારું સ્વરૂપ અનંત ચૈતન્ય શક્તિથી મંડિત અનંત ગુણમય છે, મારા ઉપયોગને આધીન તે બની રહ્યું છે. એટલે હું જેવો ઉપયોગમાં કલ્પના કરું છું એવું થાય એવું એવું અનુભવમાં આવે છે. અત્યારે હું માણસ, હું માણસ ભૂગીલાડું છું કે હું ભૂગીલાડું છું, ઉંદર, આવો મહાન પદાર્થ જેટલી પામરતા નો કલ્પના કરે છે, માન્યતા કરે છે, એવો અનુભવ કરે છે. પછી અનુભવ જેને કહે છે, પણ એવો અનુભવ તો કરે છે, એટલું દુઃખી થાય છે. બહુ દુઃખી થાય, બહુ રડતા નથી જોવામાં આવતા, એને જોનારા રડી પડે છે. શું છે, કેવળ એ પોતાના પરમેશ્વર પદને ભૂલથી ઊભી થયેલી દશા છે, એ જે દુઃખ દશા છે, એ કેવળ પોતાના પરમેશ્વર પદને અનંત સુખ પદને ભૂલીને ઊભી થયેલી દશા સિવાય બીજું કાંઈ નથી. અનંત ગુણમય છે, પણ મારા ઉપયોગને આધીન તે બની રહ્યું છે. હું મારા પરિણામ રૂપ ઉપયોગને મારા સ્વરૂપમાં ધરીશ અને અનાદિનું દુઃખ મટાડીને પરમપદને મીટીશ. આ ઉપયોગ દેવા જેટલી વાત છે, બીજો કોઈ ફેર નથી. જેવું સ્વરૂપ છે, ઉપયોગનો ધર્મ એવો છે કે એને જાણતા તદાકાર થાય, પરને જાણતા પરમાં તદાકાર થાય છે, સ્વને જાણતા સ્વમાં તદાકાર થાય. બસ એ તો એનું સ્વરૂપ છે, ઉપયોગનો ધર્મ છે. જેને અવલંબે તદાકાર એવો એવો ભાવ અનુભવ કરે એ એનો ધર્મ છે. મારા પરિણામ રૂપ ઉપયોગ ને એટલા પર્યાય ની વાત લેવી છે. ત્રિકાળ ને પણ ઉપયોગ કહેવાય છે, નામ ના ગુણ ને ઉપયોગ, પર્યાય ને ઉપયોગ કહેવાય છે, પ્રેમ ને નામ સ્વભાવે ઉપયોગ સ્વભાવે એમ કહેવાય છે. તો પરિણામ રૂપ ઉપયોગ ને મારા સ્વરૂપમાં ધરીશ, ઉપયોગમાં હું મારું સ્વરૂપ ધારણ કરીશ, જેવો છું એવો ઉપયોગમાં હું મારું સ્વરૂપ ધારણ કરીશ, અનાદિનું દુઃખ મૂકી અને પરમપદને ભેટીશ. એ પરમપદ છે એવો ઉપયોગ તદાકાર થઈ જશે, દુઃખ અનાદિનું જાશે, અનાદિનું દુઃખ એવું જાશે કે કોઈની નહીં આવે એવું જાશે. પછી દુઃખ કોઈની નહીં આવે, આવું છે. પરમપદને જોતા પછી જે દુઃખનો વ્યય થયો, દુઃખનો અભાવ થયો, પછી કોઈ દુઃખ નહીં આવે, કોઈ હાલતમાં કોઈ દુઃખ નહીં આવે. દુઃખ નહીં સુગા નહીં જીવ. 70 લાખ ની આબાદીમાં હું એટલો સુખી છું. હું કઈ કરોડપતિ અબોડપતિ થઈ ગયા હતા, એ તો ધર્મશાળામાં રહેતા હતા. બજારમાંથી સાંજે આવે ને ઘરે આવે તો જમાવી દે, અંદર પરમપદમાં ઉપયોગ ને જમાવે, બહુ જમાવટ કરી, એકલા બે છે, ખૂબ જમાવટ કરી, ખૂબ જમાવટ કરી. પછી જગતની કોઈ તમા નથી રહેતી.
આવી વાત સાંભળી ત્યારે સોગાનીજી નું ઓલું વચન પણ યાદ આવે, સોગાનીજી નું ઓલું વચન પણ યાદ આવે, બુંદ બુંદ ટપકતી હે,
બુંદ બુંદ ટપકતી હે,
સ્વાધ્યાય કરે
આચાર્ય ના શબ્દો માંથી બુંદ બુંદ ટપકતી. કેટલું વાચ્ય સુધી જાય છે, વાચક ઉપર થી કેટલા વાચ્ય સુધી જાય છે.
સાંભળતા જે વાતનો આટલો રસ લાગે તો એના વાચ્ય સુધી પહોંચે, એને તો
વાચ્ય એમના તો અંદર આવિર્ભાવ થાય છે, આવિર્ભાવ થાય છે. આચાર્યના શબ્દો છે કે આચાર્યનો આત્મા આ અધ્યાત્મ વિષયનું નિરૂપણ કરતા કેવા અધ્યાત્મ ભાવમાં ઉમેર્યો છે એ એમને ત્યાં સુધી જાય છે, ઉપયોગ ત્યાં સુધી જાય છે. સામાન્ય માણસને એનો અંદાજ નથી કે આ કેટલું ઊંડું અધ્યાત્મ છે, ક્યાં સુધી જઈને આ લખ્યું છે એ જ્ઞાની જાણે છે, ત્યાં સુધી પહોંચ છે. એ બધું એમાંથી રસ ટપકે છે. એના ઉપરથી અંદાજા સુદાનજીના વચનો મળી ગયા. આપણે સાતનું વચન, છસો ને નવ પત્ર છે ને
જી,
એમાં સાતનું વચન કે તે સત્સંપૂર્ણ જીવને ઘણી વાર પ્રાપ્ત થયા છતાં ફળવાન થયો નથી એમ શ્રી મિત્રાગે કહ્યું છે. સત્સંગનો મહિમા બતાવતો પત્ર છે અને એમના વચનો સત્સંગના એ પછી એક મહિમા બતાવી રહ્યા છે. ત્યારે એમણે એક વાત એ કરી કે એ સત્સંગ પણ જીવને ઘણી વાર પ્રાપ્ત થયા છતાં પણ ફળવાન થયો નથી એવો પરમ સત્સંગ ઘણી વાર જીવને પ્રાપ્ત થયો છતાં નિષ્ફળ ગયો છે. કેમ કે તે સત્સંગને ઓળખી આ જીવે તેને પરમ હિતકારી જાણ્યો નથી. મારા આત્માનું પરમ હિત થવાનો આ પ્રસંગ છે આ સત્સંગ એટલે, એટલી વાત એને અવધારણ કરી નથી. ઉપર છેલ્લા ઉપયોગથી એ પ્રસંગને એને નિષ્ફળ બનાવ્યો છે. પરમ હિતકારી જાણ્યો નથી, પરમ સ્નેહે ઉપાય પણ નથી, પરમ સ્નેહે ઉપાય છે નથી. એટલો એને એ સત્સંગમાં રહેવાનો અને સત્સંગથી દૂર નહીં જવાનો ભાવ કેટલો આવે, કે જગતના કોઈ પદાર્થ પ્રત્યે ન આવે એટલો આવે. અને પ્રાપ્ત હોવા છતાં પણ અપ્રાપ્ત ફળવાન થવા યોગ્ય સંજ્ઞા એ વિસર્જન કર્યું છે. એ પ્રશ્નનું વિસર્જન કેવી દશામાં કર્યું, એ નિષ્ફળ જાય એવી સ્થિતિમાં કર્યું એવા ભાવે કર્યું એમ કહ્યું છે. પણ એ મિત્રાગે એમ કહ્યું છે. હવે આટલું જે અમે કહ્યું ને એમ કે છે, આટલી વાત જે અમે કરી સત્સંગના મહિમાની એ પરમ હિતનું કારણ છે. આ અમે કહ્યું તે જ વાતની વિચારણાથી અમારા આત્મામાં આત્મગુણ આવિર્ભાવ પામ્યો. એટલી વાત કરતા અમારો સ્વભાવ પ્રગટ થઈ ગયો. સ્વભાવ પ્રગટ થઈને સહજ સમાધિ પર્યંત થઈ ગયો, નિર્વિકલ્પ દશામાં આવી ગયા. સત્સંગનો મહિમા કરતા કરતા નિર્વિકલ્પ દશામાં આવ્યા છે. એવો સત્સંગનો મહિમા છે. એવા સત્સંગને હું અત્યંત અત્યંત ભક્તિએ નમસ્કાર કરું છું. સત્સંગનો મહિમા કરતા કરતા સત્સંગની ભક્તિ કરવા થઈ ગયા છે, નિર્વિકલ્પ થઈ ગયા છે. એવો સત્સંગ એમણે ભૂતકાળમાં આરાધેલો છે, કોઈ સત્પુરુષના યુગમાં કે જેનું સ્મરણ કરતા અને જેની મહિમા કરતા, કેમ કે એ સત્સંગના યોગે નિર્વિકલ્પ દશાને પામ્યા છે, તો એ સ્મરણ કરતા એવા ભાવમાં આવી ગયા કે પાછા નિર્વિકલ્પ થઈ ગયા. કોઈ ભૂતકાળમાં દુઃખ પડ્યું હોય એને અંબારીને વાત કરે ને અત્યારે દુઃખી થઈ જાય. ભાઈ શું કહીએ, અમને આવું કર્યું હતું, અમારી માથે આવું કર્યું હતું, એમ કરતા કરતા સીધી રડ્યા હોય અત્યારે રડવા માંડે છે કે
નહીં.
પ્રત્યક્ષ કરીને આવિર્ભાવ કરે છે ને ભાવ, અત્યારે કઈ નથી માયલું, કેટલો આવિર્ભાવ કરેલી છે એ વસ્તુ છે. તો એક સત્સંગ જેવા સ્મરણથી નિર્વિકલ દશામાં આવે તો એ આચાર્યના વચનોના અધ્યાત્મના ઉદાહરણમાં જાય તો આનંદ નિર્ગુણ ટમકે જ નહીં, અને એ નિર્વિકલ દશા છે, આનંદ નિર્ગુણ છે, એવી એવી વાત છે. માપ કાઢવું મુશ્કેલ પડે, ઉપર ઉપરથી માપ કાઢવું મુશ્કેલ પડે, એને લાંબા ચોડા શાસ્ત્રોમાં વાંચવા પડે કે જે જગ્યાએ એને આનંદ ઉપજે અધ્યાત્મના વિષયમાં એના ઊંડાણમાં વ્યા જાય, પછી કલાકો નીકળી જાય, વચ્ચે નિર્વિકલ્પ થઈ જાય પણ એમાંથી બહાર નીકળે નહીં. એ અધ્યાત્મને અસરમાંથી એ નીકળી શકે નહીં જલ્દી. એ જે કલાકો સુધી બેસતા એનું કારણ એ છે કે એ અસરમાંથી નીકળી શકે નહીં. આત્મભાવમાંથી નીકળીને બહાર આવવું, બાહ્યાકાર પરિણામમાં આવવું એ જલ્દી બને નહીં, જલ્દી ન બને એટલે વખત ઝાઝો નીકળી જાય. સારો પત્ર છે. મારા ઉપયોગને આધીન તે બની રહ્યું છે, હું મારા પરિણામ રૂપ ઉપયોગને મારા સ્વરૂપમાં થઈશ, અનાદિનું દુઃખ મટાડીશ અને પરમપદને ભેટીશ. સ્વરૂપ પામવાનો આ સુગમ રાહ છે, સ્વરૂપ પામવાનો આ સુગમમાં સુગમ ઉપાય છે, રસ્તો છે. ફક્ત દ્રષ્ટિગોચર કરવો જ દુર્લભ છે, રસ્તો સહેલો છે પણ એને લક્ષ્યમાં લેવો, એને સમજમાં લેવો એ એટલા માટે દુર્લભ છે કે પોતે દૂર ઘણો ઊભો છે માટે દુર્લભ છે. બાકી રસ્તો એટલો દુર્લભ કઠણ નથી, રસ્તામાં રસ્તે ચાલતા સુખ છે, દુઃખ નથી કાંઈ, એટલે રસ્તામાં કોઈ કઠિનતા નથી, માર્ગ તો સુખમય છે પણ એને દૃષ્ટિગોચર કરવો દુર્લભ છે. એટલે કોઈ જીવન દૃષ્ટિગોચર કરે છે, બાકી જીવો આટલું આટલું કહેવા છતાં એના ઉપર લક્ષ આપતા નથી કે એનું જે વજન આવવું જોઈએ એ જીવનનું વજન આવતું નથી. ખૂબ જીવના આવે છે તેની દુર્લભતા બતાવી છે. સંતોએ તે માર્ગને સુગમ કરી દીધો છે, એને તેમના પ્રસાદથી હું પણ એ માર્ગને પામ્યો છું, આ એકરાર કર્યો છે. પોતે દીપચંદજી એ વાત કરી છે કે સંતોએ તે માર્ગને સુગમ કરી દીધો છે પણ એમના અને હું પણ તે સુગમ માર્ગને એમની મહેરબાનીથી એ માર્ગને હું પણ એમો છું. આ પોતે માર્ગ પામ્યા છે એને સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે. આ જગ્યાએ એક બે જગ્યાએ એવી વાત આવે છે, બીજે પણ તે અમારો અખંડ વિલાસ અનુભવનો, તે અમારો અખંડ વિલાસ સુખ નિવાસ, અખંડ વિલાસ છે એ સુખનો નિવાસ છે, આ અનુભવ પ્રકાશમાં છે. શું જે અનુભવ થઈ રહ્યો છે એના પ્રકાશમાં અમારો વિલાસ છે, ચૈતન્યનો નિવાસ છે, અનુભવ પ્રકાશમાં છે, વચન ગોચર નથી, એને કહેવાની માટે શકાયું નથી. પણ ભાવના ગમે છે, ભાવના કરે, આવો મહિમા, આવો આત્મા છે, આવો એનો અનુભવ છે, અને ભાવના થાય તો ગમ્ય થાય એવો છે, વચનમાં કહી શકાયું નથી. પણ આ કહેતા જો તને ભાવના થાય તો તે ભાવના ગમ્ય છે. આપણે આવ્યું ને નિરંતર સ્વરૂપની ભાવના માને એ પૂર્ણતાના લક્ષ્ય થયાનું લક્ષણ છે, નહીતર ઈચ્છા છે. આત્માને પામવાની ઈચ્છા થાય છે એની જીવને, પણ પૂર્ણતાના લક્ષ્ય ભાવના થાય તો નિરંતર રહીએ, અને નહીતર ઈચ્છા થાય, ક્યારેક હોય ક્યારેક ન હોય, ક્યારેક હોય ક્યારેક ઈચ્છા, એટલે રાગ મૂલ્યાંકન પૂર્વક લક્ષ્મણ થાય છે, મૂલ્યાંકન આવે છે, સમજણમાં મૂલ્યાંકન આવે છે, પછી એમ થાય છે કે આ પહોંચવું છે મારે, આજ મારું ધ્યેય છે, ગમે તેમ કરીને આ મારે કરી શકવું છે, હવે પૂર્ણતાએ પહોંચવું છે, એનું મૂલ્ય સમજાય છે અને પોતે ધ્યેયમાં દેલીએ છે, પહોંચી છૂટકો છે, મારે પહોંચવું જ છે, ગમે તેમ કરીને પહોંચવું, મૂલ્યાંકન પૂર્વક છે. એટલે સ્વાધ્યાય તો એટલા માટે, મૂલ્યાંકન કરાવવા માટે તો સ્વાધ્યાય છે, અને એક પુરખેથી એની કિંમત આવે, અનેક વાતોથી, અનેક દ્રષ્ટાંતોથી. આપણે જ્ઞાનીઓના દ્રષ્ટાંત કેમ લઈએ છીએ? એ કથાનો યોગ છે, સમીપ મુક્તિગામીના લઈએ છીએ. પુરાણ પુરુષો બહુ વહેલા થઈ ગયા, વૃષભદેવાદીને, નાગચંદ્રજીને, બધા ભરતને, અનેક વાતોથી સરવાળે જે પદાર્થનું મૂલ્ય નથી આવ્યું એનું મૂલ્ય આવવું જોઈએ, તો લક્ષણ થાય, એ તો લક્ષણ એ તો છે. જેટલી આની કિંમત છે એટલી કિંમત જો સમજમાં ના આવે તો એને પામવા માટે જેટલું વજન આપવું જોઈએ એટલું વજન ના આવે. 100 રૂપિયાની નોટની કિંમત આવે તો રખડતી ના મૂકે, એને પસ્તીની જેમ રખડતી ના મૂકે. અને નાનો ફટકો છે કાગળનો, ઘરમાં છાપાનો થપ્પી મારે અને બારીમાં પીડ્યો રહે, રોજ છાપામાં જઈને બારીમાં મૂકે, થપ્પી લાગે, 100 રૂપિયાની નોટ એમ રખડતી મૂકે, છાપુબારીમાંથી કોઈ આપ કરીને લઈ જાય કઈ વાંધો નહીં, 4 રૂપિયા કિલો છે એમાં એક છાપું બહુ ઓછું થયું તો શું ફેર પડવા પાસે, હે? એની તો 5 પૈસાનું કે 10 પૈસાની ચીજગી, એને જાળવવાનો સાવધાની ના સવાલ નથી ઉભા થતા. 100 રૂપિયાની નોટમાં એક કટકો નાનો છે તો એની સાવધાની આવે, એમ એનો લક્ષ થાય તે સિદ્ધિ સાવધાની ઊભી થાય, તો એકદમ પરમ પવિત્ર પરિપૂર્ણ વસ્તુ છે, જોડે પરિણામ મેલા થાય છે એનાથી એને બચાવી, એનાથી એને બચાવી સાવધાની આવે. એક બાજુ પૂર્ણ શુદ્ધ પવિત્ર વસ્તુ છે, બીજી બાજુ મેલા પરિણામ નજીકમાં છે, અડીને સાવધાની આવવા કરીએ ને, એમ ખબર પડે. ટ્રેનમાં મુસાફરી કરતા હોય, આપણા સામાનની અંદર ઘરેણા દાગીના લગ્ન કરવા જતા હોય તો પછી બધું લઈ જવું પડે કે નહીં? લગ્ન માટે જતા હોય સામાનની અંદર દાગીનાને બોક્સ બધી ભરેલી હોય, હવે ખબર પડે કે ભાઈ મુસાફર જે બીજા લોકો ચડ્યા છે એમાં શંકાશીલ માણસો છે, સામાન ચોરાઈ જાય એવી સંભાવના છે. પછી ઊંઘે સાવચેત થઈ જાય કે ના થઈ જાય, એમ આ એક કિંમતી છે. ને જયારે જોવે ત્યારે એ મૂકાઈ ન જાય એની સાવધાની આવે જ ન આવે. મૂકે છે એના પરિણામ જ એને મૂકે છે, બીજું કઈ કોઈ આમાં આમાં બાર તો કોઈ નથી આવતું. બાજુના જે પરિણામ છે એને સાવધાની આવી જાય. પરિણામ નિરંતર થાય છે, વસ્તુ નિરંતર છે, તેની જાગૃતિ નિરંતર છે. વચન ગોચર નથી, ભાવના ગમ્ય છે. જો વચ્ચે વચ્ચે વાત કરી નાખી દે છે, વાત કહેતા કહેતા મહિમા બહુ આવ્યો. મહિમા આવ્યો તો કે તો અનુભવના પ્રકાશમાં મહિમા એનો સમાય છે. વચનથી કરી શકાતો નથી તો સાંભળનારને તો કઈ અનુભવ નથી, ને વચનથી કહેવાતું નથી તો કઈ વાંધો નહીં. ભાવના ગમ્ય છે હો તો ભાવનામાં આવે સાંભળી નહીં, ફરિયાદ કરીશ કે આપને તો અનુભવ છે પણ હમણાં અમારે શું. આટલો મહિમા હેમ્યા પછી ભાવના થઈ તો ભાવના ગમ્ય છે, તારો ચૈતન્ય પ્રકાશ અને ભાવનામાં ગમ્ય થશે.
અસંતોને નિસ્કારણ
કરવાનું છે, એ હરવાર સીધું આવી જાય છે. વાત કરતા કરતા એ વાત આવી જાય છે, એ સામાન્ય સ્થિતિ જોવે છે. કાંઈ મૂંઝાવવાની જરૂર નથી. આ મારો જ્યોતિ સ્વરૂપનો પ્રકાશ હું છું. જો કેવી શૈલી છે, પ્રત્યક્ષ લેવું છે ને. આ મારો જ્યોતિ સ્વરૂપનો પ્રકાશ હું છું. અજ્ઞાનની જ્યોતિ અંદરમાં ઝળહળતી જ્યોત પ્રકાશ.